તારીખ 1/12/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 121 અને 122 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 31.
જેને આત્મા ધરાયો છે એ ધ્યાતા પુરુષ ધન્યજી, જેને સ્વસંવેદ આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રગટ્યું છે, તે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની જ્ઞાની કરતો નથી. પછી 320 ગાથા ઉપરનું પ્રવચન છે. કહે છે કે ધર્મજીવને શુદ્ધ પર્યાય પ્રગટે છે, એમાં અમુક ગુણ પ્રગટે છે, શુદ્ધતા પ્રગટે છે, આત્માની અદ્ભુત દશા પ્રગટે છે, તો પણ એનું ધ્યાન જ્ઞાની કરતા નથી, એના ઉપર એકાગ્ર થતા નથી. એક સમયની પ્રવાહિત દશા, સમયે સમયે પ્રવાહમાં આવનારી દશાઓ, એનું ધ્યાન જ્ઞાની કરતા નથી. ધર્મનું ધ્યાન, ધ્યાતાનું ધ્યાન તો પોતાના અનંત ગુણમય શુદ્ધાત્મા ઉપર છે, અને એ ધ્યાન ધ્યાન ત્યાંથી બદલીને ધ્યાનનો વિષય કોઈ બીજો થાય, ધ્યાનનો વિષય બીજો પદાર્થ થાય તો પ્રશ્ન નથી, પણ એની ધ્યાનની પર્યાય એ પણ ધ્યાનનો વિષય નથી. જો કે ધ્યાનની પર્યાય ખુદ ધ્યાન છે, એને તો પોતાને પોતાનો વિષય કરવાનો સવાલ નથી. એનું જે ધ્યેય છે તેનું તેને ધ્યાન છે. ધ્યાનની પર્યાયને જે ધ્યેય છે તેનું તેને ધ્યાન છે. ધ્યાનની પર્યાયને પોતાનું ધ્યાનનું ધ્યાન છે એમ તો છે નહીં. કઈ આમાં એવું આવે છે અન્ય મતમાં કે પરમાત્મામાં, ભગવાનમાં, પરમાત્મામાં, પ્રભુમાં લીનતા કરવી, એકાગ્રતા કરવી, તન્મયતા કરવી, લીન થઈ જવું, ભગવાનમાં લીન થઈ જવું. પછી જે કાંઈ નામ આપ્યા હોય વગેરે, જે કાંઈ વ્યક્તિ વિશેષનું હોય, પણ પરપદાર્થમાં તો લીન થઈ શકાતું નથી. અથવા કોઈ પર વિષયમાં એકાગ્ર ઉપયોગ છે એ રહી શકતો નથી હંમેશને માટે. ક્ષણિક એકાગ્રતા તો કોઈ પણ વિષયમાં, શુભ કે અશુભ વિષયમાં કરે છે જે, પણ એ રાગનું ઉત્પાદક કારણ છે. એનાથી તો રાગની ઉત્પત્તિ થાય છે, એનાથી નિર્મળતાની ને શુદ્ધતાની ઉત્પત્તિ થાય એવું તો બધું આ પરિસ્થિતિ છે. પોતાનો જે પ્રભુ આત્મા છે એમાં પોતે લીન, એકાગ્ર, તન્મય થઈ શકે છે. પોતામાં પોતે વ્યાપેલો છે, તેથી પોતાના વ્યાપક ભાવને પોતે અનુભવી શકે છે. એમાં પોતાનું જ સ્વરૂપ ધ્યેયપણે છે, પોતાનું જે ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ છે એ જ ધ્યેયરૂપ છે. હવે અહીંયા એમ કહે છે કે જેને પોતાનો આત્મા જણાયો છે, પોતાનું નિજ સ્વરૂપ જેને જણાયું આત્મજ્ઞાનમાં, આવો આત્મા છું એમ જેને જણાયું, એવો ધ્યાતા પુરુષ, એવો ધ્યાન કરનારો, નિજ સ્વરૂપનું ધ્યાન કરનારો પુરુષ, પુરુષના આત્મા ધર્મી જીવ, એ ધર્મી જીવ છે. પોતાનું ધ્યાન કરનારો, પોતાનું આત્મજ્ઞાન જેને વર્તે છે તેને અનંત ગુણધર્મ શુદ્ધતા રૂપે પ્રગટ થયા હોવાથી તેને ધર્મી કહેવામાં આવે છે. ધર્મ પ્રગટ થયો છે તેથી તેને ધર્મી કહીએ. ધ્યાન એટલે ધ્યેયને અનુસરીને એકાગ્રતાના પરિણામ, તેને ધ્યાન કહે છે. ધ્યાનની વ્યાખ્યા બાંધી છે ઉમાસ્વામી મહારાજે, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. કોઈ એક વિષયમાં, એ જનરલ વ્યાખ્યા છે, કોઈ એક વિષયમાં એક અગ્ર, અગ્ર એટલે મુખ્ય, કોઈ એક વિષયને મુખ્ય કરીને, અગ્ર એટલે મુખ્ય આગળ કરવું, કોઈ બધું ઘણું તમે જાણતા હો, અનેક વિષયોની જાણકારી હોય, છતાં કોઈ એક વિષયને મુખ્ય કરીને, અગ્ર કરીને બીજી ચિંતાનો નિરોધ, નિરોધ એટલે સ્વયં અટકી જવું, પરાણે અટકાવવું નહીં પણ સ્વયં અટકી જવું, બીજી ચિંતાનો, બીજા વિષયનો વિકલ્પ સ્વયં અટકી જવો, અને કોઈ એક વિષયમાં એકાગ્ર થવી, એકાગ્રતા થવી, એને ભગવાન ધ્યાન કહે છે. એ ધ્યાનના ચાર પ્રકાર, આર્ત્ર રૌદ્ર ધર્મ ને શુક્લ, ધ્યાનના ચાર પ્રકાર છે. ચાર ભેદે એકાગ્રતા થાય છે. એક તો આર્ત ધ્યાનમાં એકાગ્રતા બહુભાગ પ્રાણીઓની જોવામાં આવે છે. આર્ત એટલે, આમ તો આર્ત એટલે થાય છે દુઃખી, દુઃખ ભાવમાં એકાગ્ર રહેવું, અથવા કોઈને કોઈ પરપદાર્થની વાંછામાં એકાગ્ર રહેવું, એ આર્ત ધ્યાનનો પ્રકાર છે. રૌદ્ર ધ્યાનનો પ્રકાર છે એ ઘણો માથું ધ્યાન છે. જીવના ઘણા જ અનિષ્ટ પરિણામ છે, મુખ્યપણે એને હિંસાનંદી, ચૌરાનંદી આદિ કહેવામાં આવે છે. બીજાને મારીને ખુશી થાય, બીજાને લૂંટીને ખુશી થાય, ચોરી કરીને ખુશી થાય, અનેક પ્રકારે અશુભ પરિણામ તીવ્રપણે થાય. એકાગ્રતામાં ઘણી એકાગ્રતાને પ્રચુર તીવ્રતા થાય ત્યારે એને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. કેવા સુખમાં? હે, કેવું સુખ? કયું સુખ? એ આર્થ ધ્યાન છે, એ પણ આર્થ ધ્યાન છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ માનીને એકાગ્ર થાય છે, એ પણ આર્થ ધ્યાન છે. અને ભગવાનની સ્તુતિ કરે છે એ પણ આર્થ ધ્યાન છે. ધ્યાન વગરનો કોઈ જીવ નથી, ચારે ગતિમાં ધ્યાન વગરનો કોઈ જીવ નથી, એટલે એકાગ્રતા વગરનો કોઈ જીવ નથી. પછી જેને જેનો રસ છે, તેને તેની મુખ્યતા છે, તેને તેની એકાગ્રતા છે, તેને તેનું ધ્યાન છે, તે વિશે એમાં બહુભાગ પ્રાણીઓના પરિણામ આર્ત ધ્યાનમાં સમાવેશ થાય છે. ક્યારેક ક્યારેક કોઈ જીવને રૌદ્ર ધ્યાન પણ થાય છે. આજે નરક આદિની ગતિ બંધાય છે એ રૌદ્ર ધ્યાનના પરિણામથી બંધાય છે, નરક ગતિ બંધાય છે. બાકી ચારે ગતિના ફળમાં, ચારે ગતિ આર્થ ધ્યાનમાં મુખ્યપણે જાય છે. બાકીની ત્રણ ગતિ, એક શુદ્ધાત્માનું જ્ઞાન થાય અને શુદ્ધાત્મા મુખ્ય થાય ત્યારે પ્રથમ સમ્યક દર્શનમાં શુદ્ધોપયોગ થાય ત્યારે એને ધર્મ ધ્યાન પ્રગટે છે. પહેલું વહેલું ધર્મ ધ્યાન સમ્યક દર્શનના કાળમાં થાય છે. એ ધર્મ ધ્યાન આઠમા ગુણસ્થાન સુધી ચાલુ રહ્યું છે. નવમા ગુણસ્થાનથી પછી જે શ્રેણીની સ્થિતિ છે, ધ્યાનની જે શ્રેણી છે, શ્રેણી એટલે ચડવું, ઉપર ચડવું, એને શ્રેણી કહે છે. એમાં શુક્લ ધ્યાન શરૂ થાય છે. નવ, દસ, બાર ને એક, તેર ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન ગણવામાં આવે છે. અગિયારમાં આવતો નથી શ્રેણી ચડીને. ઉપાધિતા માને છે એટલે જ એકાગ્રતા થાય છે. અને એકાગ્રતા થઈ તે જ ખરેખર ઉપાદેયતા માની છે. જો એને ઉપાદેતા માનતા એકાગ્રતા ન થાય, એને ઉપાદે છે, આત્મા ઉપાદે છે, આત્મા ઉપાદે છે, ભગવાન આત્મા ઉપાદે છે, વિકલ્પ કર્યા કરે, રાગ કર્યા કરે, એને ખરેખર ઉપાદેતા થઈ છે એમ કહેવામાં આવતું. એમ કે છે બહારમાં શું થાય છે, બહારમાં વિકલ્પ બંધ થઈ જાય છે. આ શરીર મારું એનો વિકલ્પ નથી કરવો પડતો, આ કુટુંબ પરિવાર મારા એનો વિકલ્પ નથી કરવો પડતો, આ મૂડી મારી છે એની રોજ માળા નથી ફેરવવી પડતી, નિર્વિકલ્પ થઈ જાય છે, એમાં મૂર્છિત થયો છે ને જીવ. મૂર્છા પરિગ્રહ શું સૂત્ર છે? તત્વાર સૂત્રમાં મૂર્છા પરિગ્રહ, જેમાં જીવને મૂર્છા છે અને મૂર્છા હોય ત્યારે નિર્વિકલ્પ થાય છે. આ બારમાં બેભાન થાય છે ત્યારે મૂર્છાથી એમ કહેવાય છે, મૂર્છિત થઈ જાય છે. બહુ એક્સિડન્ટમાં ઘા થયો હોય કે કોઈ તીવ્ર પરિણામ થયા હોય, આઘાત લાગે એવા, કોઈ સ્વજનનું મૃત્યુ બીજા ત્યાં આવે છે, મૂર્છિત થઈ જાય છે, વિકલ્પ બંધ થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય છે. એની અત્યંત ઉપાદેયતાનું એક સ્ટેજ છે, એક તબક્કો છે. એમ તારો શુદ્ધાત્મા તને જણાયો, જે શુદ્ધાત્મા અનંત ગુણમય છે, અદ્ભુત શક્તિઓનું અજાયબ ઘર છે, એ જણાય છે ત્યારે પરિણામ એમાં પણ એવો જ વેગ પકડે છે. બારમાં મૂર્છા થવાનું કારણ પણ તે વિષયનો આશ્રય છે, જે વિષયનો આશ્રય છે, પછી દેહ હોય કે અન્ય વિષય હોય, એમાં એકદમ વેગવંત પરિણામ થાય ત્યારે બીજા વિકલ્પ બંધ થાય અને એક જ વિષય રહે પરિણામમાં. એમ શુદ્ધાત્માને જાણતા એ શુદ્ધાત્મા પ્રત્યે એટલા વેગવંત પરિણામ થાય, એટલા રસવંત પરિણામ થાય કે એમાં પણ નિર્વિકલ્પતા ઊભી થાય. આ હું એમ વિકલ્પ ન રહીએ, આ હું એટલો પણ વિકલ્પ ન રહીએ, ત્યારે એને નિર્વિકલ્પ ધ્યાન, ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. એવો ધ્યાતા પુરુષ એટલે કે ધર્મી જીવ, જેને સ્વસંવેદન આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રીતું છે. કેવું જ્ઞાન? જે સર્વાંશે પ્રગટે છે એ જાતિનું જ્ઞાન, જેને સ્વસંવેદન અનુભૂતિમાં એક અંશે પ્રીતું છે, તે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની જ્ઞાની કરતો નથી. પછી બીજાનું ધ્યાન જ્ઞાની ધ્યાની કરે છે એ પ્રશ્ન રહેતો નથી. એની ગુણવાન દશાનું જ્ઞાન ધ્યાન ધ્યાની કરતો નથી. કેમ કે સર્વોત્કૃષ્ટ જે ધ્યાનનો વિષય છે એને ઉપલબ્ધ છે, એને પ્રાપ્ત છે, એને છોડીને અનુત્કૃષ્ટ એવા વર્તમાન પર્યાય રૂપ ભાવનું ધ્યાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. બે માણસ ઊંચી ચીજને પસંદ કરે છે કે નહીં? ભાઈ આ કાંકરો નદીનો અને આ હીરો તમને ઠીક પડે એ લ્યો, પછી ખબર પડ્યા પછી કોણ લે કાંકરાને? એમ આ સાચો હીરો ને આ ખોટો હીરો એમ ખબર પડ્યા પછી ખોટાને કોણ લે? એમ છે આ નાનો ઝીણો હીરો ને આ મોટો કોહિનૂર હીરો, કયો બેને લેવાનું કે કયો લે? એમ જ્ઞાની ને પરપદાર્થ કાંકરા જેવા છે, રાગાદી ખોટા હીરા જેવા છે, અને એનું શુદ્ધ નિર્મળ સાધક દશાનું પરિણમન એ નાના હીરા જેવું છે. ભલે એની જાતનો હોય પણ નાનો છે, અને ભગવાન આત્મા છે મોટો હીરો છે. એટલે એનું બીજાનું ધ્યાન કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ બીજાનું ધ્યાન કરે. તે જ્ઞાની જ્ઞાની પ્રગટેલી દશાનું ધ્યાન કરતો નથી કે વાહ મને સ્વસંવેદન તો પ્રગટ્યું ને, વાહ મને આત્માનો આનંદ તો પ્રગટ્યો ને, મને શાંતિ તો અંદરમાં થઈ ગઈ ને, એનું ધ્યાન જ્ઞાની કરતો નથી. ઉલટાનું એમ જોવે છે કે સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, ઠીક આવે છે. સમ્યક દર્શનનું તો ધ્યાન કરતો નથી, પણ સમ્યક દર્શન થઈ ગયું તો શું થઈ ગયું એમાં, એ તો અસંખ્ય પ્રાણીઓને છે. અઢી દ્વીપની બાર સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્ય પ્રાણીને છે, પિરિયંચ અસંખ્ય પિરિયંચ અત્યારે છે, હાલ અત્યારે છે. એમાં સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થઈ ગયું, એમ કે કેટલું કામ બાકી છે એ ખબર છે, અને ઘણું બાકામ બાકી હોય, ઘણો રસ્તો કાપવાનો બાકી હોય, એને એની ઝપટ કરવાનો ઉત્સુકતા આવ્યા વિના રહેતી નથી. એ પ્રયત્નનો ઉત્થાન થાય છે. એટલે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની જ્ઞાની કરતો નથી. આ લૌકિકમાં એમ જ છે, સાવ નિર્ધન હોય, 5-25 હજાર ની એમાંથી મૂડી થાય તો ગણે નહીં કાંઈ. હવે ઘણા લાખોપતિ છે, આપણે લાખપતિ તો થઈએ, એમાં 1-2 લાખ થાય તો કે આ 25-25 લાખ વાળા જુઓ કે 2-3 મોટરો રાખી શકે, આપણે પછી 1-2 લાખમાં મોટરે ક્યાંથી રાખવી. એમ જેટલું આવે છે એ ગૌણ થઈ જાય છે, આગળ વધવું છે એ ઊંચે જોવે છે, એ નીચે જોતો નથી. એમ પરિણામ તો નીચી કક્ષાનું ભાવ છે, અને શુદ્ધાત્મા છે એ ઊંચી કક્ષાનો વિષય છે, એ ઊંચે જોનાર નીચે જોતો નથી. આ જે દશા પ્રગટી એનાથી અનંત ગુણ સ્વભાવ છે, એની પાસે દશા અનંતમાં ભાગે છે, એ અનંતમાં ભાગે છે એની ઉપેક્ષા કરે કે એની અપેક્ષા કરે, કે એની સહજ ઉપેક્ષા થાય છે. અને એમ થાય છે એનું નામ જ જ્ઞાન છે. દશાની અપેક્ષા થાય એ સમ્ય જ્ઞાનમાં થતી નથી, મિથ્યા જ્ઞાનમાં થાય છે દશાની અપેક્ષા, બરોબર એમ છે. ખરે એટલું એ કહ્યું છે કે તે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની જ્ઞાની કરતો નથી. મૂળમાં પણ એ વિશે લીધો છે, જ્ઞાન ચક્ષુ છે ને. આચાર દેવનું વાક્ય આ રીતે છે, છેલ્લે છેલ્લે સરવાળા મારે વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે. ભાવાર્થ કરીને કીધું, ભાવાર્થ વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે કે નિરીક્ષિત એટલે કહેવા ધારેલો એક દેશ શુદ્ધ નયાશ્રિત આ ભાવના, કહેવા ધારેલો જે ભાવ કે જે એક દેશ શુદ્ધ નયને આશ્રિત છે, એટલે કે એક દેશ શુદ્ધ થયેલું છે, શુદ્ધ થયેલો પર્યાય છે, આંશિક શુદ્ધ થયેલો જે સાધક દશાનો પર્યાય છે, એવી આ ભાવના અથવા આંશિક શુદ્ધરૂપ પરિણતિ જે નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ છે, જેનું નિર્વિકારપણું એનું લક્ષણ છે, સ્વસંવેદનપણું પણ એનું લક્ષણ છે, અને તે ક્ષાયોક્ષમી જ્ઞાનરૂપ હોવાથી એ મતિ શ્રુતને લઈએ તો એ સૂક્ષ્મ જ્ઞાનનો પર્યાય હોવાથી જો કે એક દેશ શુદ્ધ વ્યક્તિ રૂપ છે તો પણ, ભલે એ શુદ્ધ છે તો પણ, ધ્યાતા પુરુષ એમ ભાવે છે, એમ ભાવે છે એટલે એમ ધ્યાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનેશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું એક સમયની વ્યક્તિને ધ્યાવતો નથી, પરંતુ એમ ભાવતો નથી કે સમય સમયના અખંડ જ્ઞાન રૂપ હું છું. એમાંથી આ લે છે. એના ઉપર પ્રવચન ચાલે છે છેલ્લા પેરેગ્રાફ ઉપર. આ વ્યાખ્યાન ઇદમ તુ વ્યાખ્યાનમ પોતે ને પોતે આચાર્યદેવ લખે છે. અમે જે આ ટીકા કરી પરસ્પર સાપેક્ષ એવા આગમ અધ્યાત્મના બે શૈલી છે ને શાસ્ત્ર ની, આગમ શૈલી અને અધ્યાત્મ શૈલી, અને એ બંને શૈલી એકબીજાને સાપેક્ષ રહેલી છે. આગમ માંથી પણ અધ્યાત્મ કાઢવું જોઈએ, અને અધ્યાત્મ છે એ તદ્દન આગમ વિરુદ્ધ હોઈ શકે નહીં. ઇદમ તો વ્યાખ્યાનમ પરસ્પર સાપેક્ષ આગમ અધ્યાત્મ નય દ્વય બે નહીં જે છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નિશ્ચય અને વ્યવહાર અભિપ્રાય અભિપ્રાયસ્ય અનિરોધનેવ કથિતમ સિદ્ધ્યતિ ઇતિ નાતમ્યમ વિવેકિભિ. એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આગમ અને અધ્યાત્મ એ બંનેના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ, બંનેના વિરોધપૂર્વક નહીં પણ અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે એટલે નિર્બાધ છે એમ વિવેકીઓએ જાણવું, વિવેકીઓએ આમ જાણવું. આ ગાથામાં પારિણામિક ભાવ વિશે આટલી વાત કરી, પછી ભવ્યતા અને અભવ્યતા વિશે વાત કરી છે, શક્તિરૂપ અને વ્યક્તિરૂપ મોક્ષ વિશે વાત કરી છે, શુદ્ધોપયોગ રૂપે શુદ્ધોપયોગની પણ વાત કરી છે, અને આત્માના ધ્યાનની વાત કરી છે, પર્યાયના ધ્યાનની વાત કરી નથી. એ બધો વિષય આગમ અધ્યાત્મ અને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બધા જે અભિપ્રાયો છે, એ વિષયના જેટલા અભિપ્રાયો છે એ તમામ અભિપ્રાયોના અવિરોધપૂર્વક કહેવામાં આવ્યું છે એમ વિવેકીઓએ જાણવું. અધ્યાત્મ આગમનો વિરોધ નથી કરતો, પણ અધ્યાત્મના વિષય છે એ આગમના વિષયથી ઉપરની કક્ષાનો પર છે, એનાથી એ પર છે, પર છે એટલે ઉપર છે, એનાથી એ ઉપરની ચીજ છે, ઊંચી ચીજ છે. આગમનો વિષય એમાં છ દ્રવ્યો આવે, આખો કર્ણાનો યોગ આવે, દ્રવ્યાનો યોગ આવે, કર્ણાનો યોગ આવે, શરણાનો યોગમાં થોડા અધ્યાત્મ વિશેષ છે પણ બહારની પ્રવૃત્તિ છે એમાં, કથાનો યોગ છે, એ બધું આગમમાં આવે. અને અધ્યાત્મમાં એ બધાનો સાર છે, એ તમામ વાત કરી, એમાં ઉપાદેયભૂત શું છે કે એક શુદ્ધાત્મા છે એનો આધાર લેવાનો જ્યાં બોધ આવે એને અધ્યાત્મનો બોધ કહેવામાં આવે છે. એનું નામ અધ્યાત્મ છે પણ એની વ્યુત્પત્તિ વાચક છે, અધિવત્તા આત્મા, આત્માના આધાર, જેમાં આત્માનો આધાર લેવામાં આવ્યો છે તેને અધ્યાત્મ કહીએ. એ વિષય છે. એ આગમ અધ્યાત્મ ને એ રીતે વિરોધ નથી કે કોઈ એમ લઈ જાય કે ભલે એમને આગમ વિરુદ્ધતા થતી હોય, અમે તો અધ્યાત્મની મસ્તીમાં છીએ, અમને ભલે આગમ વિરોધ, અમારું જ્ઞાન કામ કરતું હોય, આગમમાં જે નિરૂપણ કર્યું છે વસ્તુના સ્વરૂપનું, ભલે એ વિરુદ્ધ અમારું અમારા જ્ઞાનમાં ભૂલ થતી હોય, એ તો સૂક્ષ્મ જ્ઞાનની ભૂલ છે ઠીક, પણ અધ્યાત્મમાં તો અમારી મસ્તી છે. એને એમ કે છે કે ભાઈ વાર છે, અધ્યાત્મની મસ્તીને હજી વાર છે, એ રાગની મસ્તી છે, અધ્યાત્મ એમાં છે એ ગડબડ થાય છે. એટલે આચાર્ય મહારાજે એમ લખ્યું છે કે આ જે કથન કહેવામાં આવ્યું છે એમાં આગમ અધ્યાત્મના અભિપ્રાયથી અવરોધ અને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીં, કે જેના બંનેના વિષય વિરોધ છે, બંનેને વિષય વિરોધ છે, તો પણ જેનો અભિપ્રાય વિરોધ નથી એ અભિપ્રાય રાખીને અહીંયા કહેવામાં આવ્યું છે.
બરોબર
આચાર્ય છે ને, કથનની ગંભીરતા ઘણી છે. આગમને ગૌણ કરે છે અને અધ્યાત્મની મુખ્યતા લેવા જાય છે તો એમાં શું છે કે આગમ આખો વિપર્યાસ થાય છે આગમના વિષયનો. એટલે જે નયાશ્રિત વિષય છે, જે નયનું પડખું છે, એને સ્વીકારતા જ નથી, શીખવું નથી, એને સ્વીકારતા જ નથી, સ્વીકારતા જ નથી.
બરોબર
વિષય નથી. એટલે ઉપાય આખો યોગ્ય, જ્યાં એ પર્યાયાર્થિક નહીંનો વિષય આખો જે ઉપાયમાં જાય છે, ઉપાય છે એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે.
બરોબર,
એક વિષય તમે આખો છોડી દો પર્યાયાર્થિક નહીંનો, તો એમાં ઉપાય જ આખો છૂટી ગયો. ઉપાય ભલે ન હોય અમારી પાસે, ઉપાય તો છે ને, વાત રહેતી નથી એમ છે. કેમ કે સર્વથા શુદ્ધ હોય તો સંસાર રહેતો નથી. જો સંસાર નથી તો મુક્તિ પણ નથી. સંસાર નથી તો સંસારને છૂટવા, સંસારને છૂટવાનો જે સાધક દશાનો ક્રમ છે એ પણ નથી. આખી સાધક દશા નથી અને સિદ્ધ દશા પણ નથી એમ થઈ. ભૂલ તો અનેક રીતે પડે છે, માણસ કલ્પના કરે છે એટલે કલ્પિત રીતે આ બધું વિચારણામાં લે છે. એટલે ભૂલ થવાના તો અનેક કારણો છે, જેને કલ્પના થઈ જાય એવી એને ભૂલ થાય છે. ભલે કોઈ વાર એ ભૂલ એવી પણ હોય કે જે એને ખ્યાલમાં ન આવે, કેમ કે એની કલ્પનાને આગમને ક્યાંક મેળવણી એ કરતા એને એમ લાગતું હોય કે બરાબર બંધ બેસતો છે, છતાંય કલ્પનામાં હોય, સ્થૂળ ભૂલ ન દેખાય, છતાંય કલ્પના એ કલ્પના છે ને વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. વાસ્તવિકમાં તો પદાર્થનો સ્વતત્વનો નિર્ણય થતા, એટલે કે કલ્પના નહીં થતા, વાસ્તવિક નિર્ણય થતા, એને અંદરમાંથી આત્મિક વીર્યની સ્ફૂર્ણા થાય છે, પુરુષાર્થનો પ્રાદુર્ભાવ થાય છે, એકદમ સહજ પુરુષાર્થ ઉભો થાય છે. કેમ કે એવી અદભુતથી અદભુત ચીજ જ્ઞાનમાં આવી, નિર્ણયમાં આવી અને પરિણામમાં વેગ ન આવે એ કેમ બને? પરિણામમાં વેગ આવ્યા વિના રહે ને. 25 વર્ષે દીકરો પરદેશથી આવે, એકનો એક તો એને વેગ આવે. શાંતિના ઉભરા છે, ક્ષણે ક્ષણે ભરતી આવે છે. ચૈતન્ય દરિયો ઉછળી ઉછળીને પર્યાયમાં આવે છે. આ મધ્યબિંદુથી ઉછળે છે કે નહીં, ભરતી આવે છે કે નહીં. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા, 118 ડિગ્રીનો તડકો હોય, ચામડી ફાટી જાય. તડકો એવો પડે છે, તડકે થોડી વાર ઉભો રહે તો ચામડી ફાટી જાય. તો પણ દરિયામાં જે ભરતી આવે એ અંદરથી આવે, ઉછળી ઉછળીને મોજા આવે. એને કાંઈ બહારનો સૂર્યનો તાપ એને રોકી શકતો નથી. મુનિ દશામાં કોઈ ક્ષુધા તૃષા કોઈ એ જાતનો પરિશ્રમ પડે છે કે કોઈ દેવ મનુષ્યકૃત કોઈ ઉપસર્ગ થાય છે, અંદરની ભરતીને કોઈ ખાળી શકતો
નથી.
કે અંદર માંથી આવે છે અનંત અનંત ભાવાંશથી અને રસાંશથી ભરેલો આત્મા છે. અનંત અનંત ભાવાંશ ને રસાંશથી ભરેલો આત્મા છે, એમાંથી ઉછલીને આવે છે. એને કોઈ બહારના પ્રસંગો સાથે કાંઈ લેવા દેવા નથી. ઉછળીને આનંદ આવે છે તો પણ એનું ધ્યાન મુનિ કરતા નથી. એમ લેવું છે, એનું એ ધ્યાન કરતા નથી. ભલે પ્રગટેલી પર્યાયની મહિમા કરવામાં આવે છે તો પણ એનું ધ્યાન કરવામાં આવતું નથી. આમ છે. ધર્મી કોનું ધ્યાન કરે છે? સ્પષ્ટ કરે છે વિષયને, પ્રશ્ન ઉઠાવીને, કે ધર્મી કોનું ધ્યાન કરે છે? કે ધર્મી જીવને સમ્યક દર્શનની પર્યાય પ્રગટિ છે, છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી. ચોખ્ખી વાત છે, નીતાળીને નથી મૂક્યો. હવે સ્પષ્ટ છે આ વિષય, શરૂઆતમાં નીકાળીને મુક્તા ગુરુદેવ છે, પોતે જ કહ્યું છે. પછી આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં વિષય બહુ ખુલ્લો થયો એટલે કહ્યું કે આ સોગાણીનો બાર આવ્યા પછી જરા હવે ચોખ્ખું કહીએ છીએ. પહેલા તો નીતિને મુક્તા, એમાંય રહસ્ય થયો કે જેની નજર પડે એ ઉપાડે, અહીંયાથી ખોલે, નીકાળી હોય એમાંથી ખોલે કે આમાં તો બહુડી વાત કરી દીધી છે. એ વાત ખુલ્લી કરે તો સહન થવી મુશ્કેલ પડે, અને એ બધી પરિસ્થિતિ ભજી ગઈ છે કે સહન થવી મુશ્કેલ પડે છે. સત્ય એવું છે, બહુ ઓછા જીવો જીરવી શકે એવો વિષય છે. સત્યનો વિષય એવો છે, એ તો ગુરુદેવ શ્રી કહેતા કે આ તો થોડું પૂન છે એટલે લોકો સાંભળે છે. બાકી સાચી વાત કહીએ તો સાંભળવા કોઈ હું ન રહીએ. ચોખ્ખું તત્વ, સત્ય તત્વ એકદમ ચોખ્ખું કહેવા જઈએ તો કોઈ સાંભળવા તૈયાર થાય નથી. કેમ કે એમાં પર્યાયાર્થિક નયનો નિષેધ છે. દ્રવ્યાર્થિક નયના વિષયનો આદર કરતા નિશ્ચય વ્યવહારનો નિષેધ કરે છે, અને વ્યવહારમાં તો બહુ સમય છે. વ્યવહારમાં દેવ ગુરુ શાસ્ત્ર અને આખો વ્યવહાર રત્નત્રયનો વિષય છે, આક્રમ પડે એવું છે. એ તો બને, એ તો ન ઉભારી, પણ આ વ્યક્તિ તરીકે માને ને વચનને ન માને એવી પરિસ્થિતિ ઊભી થાય.
આવી ગડબડ થાય ને ક્યાંથી પડે?
આપ આપ આપની વાત જુદી છે, પણ આપ કહો છો એ અમને કઈ બેસતો નથી. ક્યાં મેળ થયો આમાં? વ્યક્તિને માને અને પુરુષ ને માને ને પુરુષ પ્રમાણે વચન ને માને નહી, આ પરિસ્થિતિ ઊભી થાય. ધર્મી જીવ ને સમ્યક દર્શન ની પર્યાય પ્રગટિ છે, છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, પ્રગટ દિશાનું એને ધ્યાન હતું. આમાં લીધું છે 49મી ગાથામાં જે છો બોલાવે છે ને, એમાં વ્યક્ત પ્રત્યે પણ ઉદાસીન છે. વ્યક્ત અને અવ્યક્ત ભેળા મિશ્રિત રૂપે પ્રતિભાસવા છતાં, આમ ભાષા આમ છે, પાંચમો બોલાવે છે, દરેક છ બોલમાં પાંચમો બોલાવે છે. રૂપ રસગંધ સ્પર્શ અવ્યક્તનો છે ગાથા અલિંગ્રહણની, એમાં વ્યક્ત અને અવ્યક્ત ભેળા મિશ્રિત રૂપે પ્રતિભાસવા છતાં જે વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન છે, આવા શબ્દો છે, તેને અહીંયા અવ્યક્ત કહેવામાં આવે છે. અવ્યક્તનો બોલ છે ને સમય સાર 49. એક એક વિષય મૂળમાં પહેલે અધિકારમાં ઘણું થાક્યું છે. હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે પાંચમો બોલ છે. ક્ષણિક વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં, એટલે ત્રિકાળી શુદ્ધાત્મા પણ જ્ઞાનમાં પ્રતિભાસે છે, જેટલી શુદ્ધિ દશામાં આનંદ આદિ વ્યક્ત થયા છે તે પણ અનુભવરૂપ પ્રતિભાસે છે. એ તો અનુભવમાં છે. બંને પ્રતિભાસવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. અનુભવ તો વ્યક્તનો છે, છતાં એનું મુખ નથી, એના ઉપર એનું ધ્યાન નથી, તેથી વ્યક્તપણાને જાણે સ્પર્શતો નથી. એટલો જાણે ત્રિકાળીને સ્પર્શે છે તેને અહીંયા અવ્યક્ત કહેવામાં આવે છે. અથવા જે અવ્યક્ત ત્રિકાળી શુદ્ધાત્મા છે એ વ્યક્ત વ્યક્તિને સ્પર્શતો નથી, એક સમયની પર્યાયમાં આવતો નથી, એટલે એને સ્પર્શતો નથી, તે અવ્યક્ત છે. આમાં આવતો નથી એમ જેવું જોઈએ, સ્પર્શતો નથી. અને જે મુખ નથી એ છઠ્ઠા બોલમાં છે કે પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, માટે અવ્યક્ત છે. બાહ્યાભ્યંતર અંતર્બાહ્ય જેવું સ્વરૂપ છે એવું સ્પષ્ટ અનુભવમાં વર્તતું હોવા છતાં જે વ્યક્તપણું છે એના પ્રતિ ઉદાસીનતા છે, ઉપેક્ષા છે, અપેક્ષા નથી પણ ઉપેક્ષા છે, તેથી તેને અવ્યક્તપણું છે એમ લાગુ પડે છે. આલિંગ્રહણમાંથી બહુ કાયદું છે. પચાસ ગાથામાંથી ખેંચાણું છે એની ખબર નથી, હવે આવે તો જુદી વાત છે. એમ કીધું જેટલું સાહિત્ય આવ્યું એમાંથી તૈયાર કર્યું છે, રહી ગયું છે તો ખરું, રહી ગયું હોય તો નીકળે છે. બહુ પરિશ્રમ ઘણો છે, ઘણું વાંચો, એક આખું વ્યાખ્યાન વાંચી જાઓ તો એમાંથી માંડ એક બોલ નીકળે છે, ખેંચ્યું છે એમાં, એવું છે. કોઈ માંથી બે નીકળે, કોઈ બહુ તાત્વિક સારું હોય તો ત્રણ પણ નીકળે, નહીતર એકાદ વ્યાખ્યાનમાંથી માંડ માંડ એક ખેંચાય છે. 595 બોલ છે, સાધુ નો ભાવ છે ને તો આનંદ નું ઉગ્ર વેદન હોય છે, નગ્નપણું ને પંચમાવ્રત એ તો દ્રવલિંગ છે, ખાસ વિશે નથી નીકળતા. સ્વભાવ નું સુખ પૂર્ણ હોય પણ સામગ્રી નું સુખ પૂરું ન હોય. બહારમાં સામગ્રીમાં સુખ તો છે જ નહીં, પણ જે સામગ્રીમાં સુખ સુખની કલ્પના કરે છે તે સામગ્રી પણ કોઈને પૂરી હોતી નથી, ચક્રવર્તીને પૂરી નથી, મર્યાદિત છે. ગાથાનો જે વિષય છે, વિષયને અડીને કોઈ વાત હોય તો જો પ્રગટેલાનું ધ્યાન કરતો નથી તો કોનું ધ્યાન કરે છે, આ પ્રશ્ન છે. કે તે એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તેનું ધ્યાન કરે છે. સાધક જીવ, ધર્મી જીવ, ધ્યાતા પુરુષ જો એક સમયની જ્ઞાન ને આનંદની સમ્ય જ્ઞાન ને આત્મિક આનંદની પર્યાયનું ધ્યાન કરતો નથી તો પછી તે કોનું ધ્યાન કરે છે, આ પ્રશ્ન ઉઠાવ્યો. ઉત્તર સ્પષ્ટ કરવા માટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એ એક સમયની પર્યાયની પાછળ જે બિરાજમાન છે એમ કે છે, પર્યાયના પડદા પાછળ બિરાજમાન છે એમ કે છે. પર્યાય એક પડદો છે, નામનો પડદો છે, એની પાછળ બિરાજમાન છે આખો આત્મા. કેમ કે પર્યાયમાં આવતો નથી ને પર્યાય રૂપે થતો નથી. એવું જે સકળ નિરાવરણ જેને ત્રણેય કાળમાં કોઈ આવરણ નથી, જો કે આવરણ છે એ અવસ્થાને જ લાગુ પડે છે. આવરણ છે એ અવસ્થા ધર્મ છે. શુદ્ધિ અશુદ્ધિ આવરણ નિરાવરણ એ બધું અવસ્થા ધર્મમાં જાય છે, પણ શુદ્ધ નિરાવરણ દશા હોય એવા સદૃશ ભાવે આત્મા હોવાથી આત્માને પણ નિરાવરણ કહેવામાં આવે છે. જેમ મોક્ષ પર્યાય સદૃશ હોવાથી એને આત્મા શક્તિરૂપ મોક્ષ સ્વરૂપે છે એમ કહેવામાં આવે છે એવી રીતે. પણ સકળ નિરાવરણ એટલે અનાદિ અનંત નિરાવરણ, અનાદિ અનંત જેને કાંઈ આવરણ નથી એને નિરાવરણ કહેવામાં આવે છે, અથવા આવરણ નિરાવરણની અપેક્ષા પણ એને લાગી પડતી નથી. મૂળ વાત તો એ છે, તેથી પણ એને નિરાવરણ કહેવામાં આવે છે. એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે સકળ નિરાવરણ અને અખંડ છે, જેમાં ખંડ ખંડ પણ નથી, સમય સમયની ઉત્પાદ્યની ખંડિતતા જેમાં નથી, ત્રિકાળ હોવા છતાં પણ જેમાં સમય સમયની ઉત્પાદ્યની ખંડિતતા નથી, અને જે એક અદ્વૈત રૂપે છે, એક છે એટલે જેમાં બે પણ નથી, દ્વૈત પણ જેમાં પ્રતિભાસતો નથી, એવો જે અદ્વૈત ભ્રમ છે આત્મા, આત્માને અદ્વૈત ભ્રમ કહેવાય છે. મૂળ શબ્દ બ્રહ્મ નો વિષય, શબ્દ બ્રહ્મ નો શબ્દ છે, અદ્વૈત ભ્રમ છે આત્મા. જેને જોતા ક્યાંય દ્વૈત જ જણાતો નથી એવો જે એકાકાર અદ્વૈત છે, એક આકાર છે જેમાં ક્યાંય દ્રવગુણ પર્યાયનું દ્વૈત નહીં, અનંત ગુણ ભેદોનું ને ધર્મ ભેદોનું દ્વૈત
નહીં.
આમ છે સંકેલાઈ જાય છે જે અપેક્ષાએ છે એ તો કથનચિત દ્વૈતપણાની અપેક્ષાએ છે, પણ એનું પ્રયોજન નથી. એનું કોઈ પ્રયોજન નથી. તેથી નિષ્પ્રયોજન વિષય પ્રયોજનભૂત અનુભવના કાળમાં સંકેલાઈ જાય છે. આવે છે આમાં પ્રવચન 87 ગાથામાં પર્યાય ને ગુણમાં સંક્ષેપીને અને ગુણને દ્રવ્યમાં સંક્ષેપીને સંકેલીને જેને એક પણ અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મા પ્રત્યક્ષ જણાય છે. અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય જેમાં પરોક્ષપણાનો સવાલ નથી ક્યાંય. પ્રત્યક્ષપણું જે સકળ પ્રત્યક્ષ છે એવા પ્રત્યક્ષ પ્રતિભા સ્વરૂપ છે, એટલે પ્રત્યક્ષ સ્વરૂપે જ પૂતે છે. પ્રત્યક્ષ પ્રતિભા સ્વરૂપ જ જેનું સ્વરૂપ જ પ્રત્યક્ષ પ્રતિભા છે એવો છે તે મય છે આત્મા. આ જે જ્ઞાનમાં ભાસનું, ભાસનું એટલે પ્રકાશમાન થવું, પ્રકાશમાન થવું એટલે વેદન ગોચર થવું. પ્રકાશ વેદનમાં જાય છે કે નહીં? તો જે પ્રત્યક્ષ વેદનમય છે એમ કહ્યો તો જે પ્રત્યક્ષ વેદનમય છે, અતિન્દ્રિય પ્રત્યક્ષ વેદન વેદકપણું જેનું સ્વરૂપ છે તેથી પર્યાયમાં તે પ્રકારે અનુભવ ગોચર થાય છે એવો જે છે. અનંત વિશેષણો જેને લાગુ પડે છે એવા એક વિશેષની વાત છે. અનંત વિશિષ્ટતાઓથી જે વિશિષ્ટ છે એવો જે એક શુદ્ધાત્મા એની કેટલીક મુખ્ય મુખ્ય વાત છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર સદાકાળ નાશ નહીં પામતો, અનાદિ અનંત રહેતો અને શુદ્ધ જેમાં મલિનતાની ગંધ પણ જેમાં નથી, આવરણની ગંધ નથી, ખંડિતતાથી દૂર છે, અનેકપણાથી પણ દૂર છે, પરોક્ષપણાની જેમાં ગંધ નથી, નાશવાન સ્વભાવથી વિરુદ્ધ અવિનાશી છે અને મલિનતાની પણ જેમાં ગંધ માત્ર પણ નથી, જાય નથી એવું જે શુદ્ધ પારિણામી ભાવ લક્ષણ સદા એક રૂપ રહેતો એવો ને એવો રહેતો ધ્રુવ સ્વભાવ જેનું લક્ષણ છે, પારિણામિક પણ જેનું લક્ષણ છે એવું જે નિજ પરમાત્મ દ્રવ્ય, એવું જે પોતાનું આત્મદ્રવ્ય, પોતાનું પરમ ઉપાદે એવું આત્મદ્રવ્ય, પરમ એટલે પરમ ઉપાદે એવું જે આત્મદ્રવ્ય એને પરમાત્મ દ્રવ્ય કહેવામાં આવે છે. પરમાત્મા કહેતા પણ બીજો પરમાત્મા એમ ન કલ્પે તેથી નિજ પરમાત્મ દ્રવ્ય કહેવામાં આવે છે. કેમ કે જગતમાં બીજા પરમાત્માના ધ્યાન કરવાનો વિષય પણ પ્રસિદ્ધ થયેલો છે તેથી કે નિજ પરમાત્મ દ્રવ્યનું ધ્યાન કરે છે. ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે છે? આવા નિજ પરમાત્મ દ્રવ્યનું એ ધ્યાન કરે છે. એવા પરમાત્માથી કોઈ ઉત્કૃષ્ટ નથી કે જેથી તેને છોડીને બીજાનું ધ્યાન કરવા જાય. આમ છે
બરોબર.
આત્મા પરમ સ્વભાવે છે, આવો જે પરમાત્મા તે પરમ સ્વભાવે છે, અને બાકીના બધા દ્રવ્ય ભાવો અપરમ સ્વભાવે છે એમ છે. એટલે એને પરમ પરમ આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. ત્યાં સુધી કે નિજ પ્રગટેલી પર્યાય આંશિક શુદ્ધિની એ પણ અપરમ સ્વભાવે છે, અને પૂર્ણ શુદ્ધિની મોક્ષ પર્યાય પ્રગટે તો પણ તે અપરમ સ્વભાવે છે. નિજ પરમાત્મ દ્રવ્ય છે તે પરમ સ્વભાવે છે.
અત્યારે આવું દ્રવ્ય છે
બધા આત્માઓનું, સર્વ આત્માઓનું, જગતના તમામે તમામ આત્માઓનું આવું દ્રવ્ય છે. જીન સોઈ એ આત્મા એમ કહ્યું. સંપ્રદાય વાળા છે ને એમ ન કહ્યું, જીન સોઈ એ આત્મા. જે આત્મા છે તે જીન છે, ને જીન છે તે
આત્મા છે.
અન્ય હોય છે કર્મ. બાકી તમે એમ કહો કે અમે તો જૈન ના સંપ્રદાય વાળા જુદા છે, તો કે એ કર્મ છે. એ શું થયું? એમાં આત્મા ન રહ્યો પણ એ કર્મ થઈ ગયું. અમે બીજા સંપ્રદાય વાળા છે, તો કે એ કર્મ છે. જૈન કુળમાં ઉત્પત્તિ થવી તે કર્મ વશ છે, અન્ય કુળમાં ઉત્પત્તિ થવી તે પણ તે પ્રકારના કર્મ વશ છે. જ્યારે આત્મા જે જીન સ્વરૂપ છે એ કર્મ વશ નથી, એને કોઈ કર્મની અપેક્ષા ને વિવિક્ષા લાગુ પડતી
નથી.
જીન સુહી આત્મા. એવા આત્માનું ધ્યાન કરે છે, સમ્યક દ્રષ્ટિનું ધ્યેય શું અથવા સમ્યક દ્રષ્ટિ ધર્મીનો વિષય શું, તે ત્રિકાળી આત્મા તે એનો વિષય છે. આ એક બોલમાં 122માં વિષય સાવ ચોખ્ખો મૂક્યો છે, એકદમ સ્પષ્ટ વાત કરી છે. ધર્મી સમ્યક દ્રષ્ટિનું ધ્યેય શું અથવા ધર્મીનો શ્રદ્ધાનો વિષય શું, ધર્મીનો જ્ઞાનનો વિષય શું, ધર્મીના ચારિત્રનો વિષય શું, કે જે શુદ્ધાત્મા છે ત્રિકાળી પરમાત્મા છે એ જ ધર્મીનો શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર આદિ બધા ગુણોનો વિષય એક જ છે. પ્રવચન માં ધ્યાન અને
ધ્યેય
પરમ સત્ય નો પરમ નિર્મા ધ્રુવ પર્યાય
પડેલો
ધર્મીજી કોને ભાવે છે. અદ્વૈત ના અદ્વૈત નથી, પરમ અદ્વૈત મોક્ષ માં જ છે. પાછા વેદાંત માંથી આખો અદ્વૈત વાદ ઉભો થયો છે એના ઉપરથી. અનુભૂતિમાં દ્રવ પર્યાયનું અદ્વૈત પણ તે મોક્ષ માર્ગ છે. દ્વૈતનો ભેદ તેમાં નથી રહેતો. ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તેવી શુદ્ધ પર્યાય પ્રકૃતિ તેને પરમ અદ્વૈત કહ્યું. વિકલ્પમાં ભંગ પડતો તે મટીને અભેદ થઈ ગયો. નિર્વિકારી એક દેશ શુદ્ધને રૂપ વિતરાગી ભાવના તે પરમ અદ્વૈત મોક્ષ માર્ગ છે. આવો વિતરાગનો માર્ગ છે. જળ ચેતન બધું થઈને એક એવો કાંઈ અદ્વૈતનો અર્થ નથી. આમાં વેદાંતમાં લે છે વિકાર સાથે પણ જ્યાં એકતા નથી ત્યાં તો જળની સાથે એકતાની શી વાત. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પોતાનું છે તે અંતરમાં અભેદ થઈને અખંડ આત્માનો અનુભવ કરે છે ત્યારે તેમાં દ્રવ પર્યાયના દ્વૈતનો વિકલ્પ રહેતો નથી. આવા અનુભવને અદ્વૈત અનુભવ કહેવાય છે, કેમ કે એવા અનુભવમાં શુદ્ધાત્મા સિવાય બીજું દ્વૈત પ્રતિભાસતું નથી. અનુભવમ ઉપયાતે ભાતી નદ્વૈતમ એવ, એ સમીસારના નવ કળશમાં વચન છે. ધર્માત્મા ધ્યેય પણે કોને ધ્યાવે છે એ મથાળું બાંધ્યું છે. જેવો સ્વભાવ છે તેવો જાણીને તે સ્વભાવ પર ઢળવું વળવું પરિણમવું તે ધર્મ છે. ધર્મીજી મોક્ષને માટે કોઈ પરનિમિત્તનું ધ્યાન કરતો નથી, પાપનું કે પુણ્યનું ધ્યાન કરતો નથી, આત્મામાં રહેલા ભેદનું કે વ્યવહાર પર્યાય વ્યવહારનું કે નિર્મળ પર્યાય પ્રકૃતિ તેનું પણ ધ્યાન કરતો નથી. પણ ધ્રુવ સ્વભાવી પરિપૂર્ણ વસ્તુને ધ્યાનમાં ધ્યાવે છે, તેના ધ્યેય નિર્મળ પર્યાય પ્રકૃતિ તેને એક દિવસ વ્યક્તિ કહેવાય છે. અને કેવળ જ્ઞાન તે પૂર્ણ વ્યક્તરૂપ છે. વ્યક્ત પર્યાય અપેક્ષાએ કેવળ જ્ઞાન પૂર્ણ છે, પણ આખી વસ્તુની અપેક્ષાએ તો કેવળ જ્ઞાન પર્યાય પણ તેનો એક અંશ છે. એટલે ધ્યાન પર્યાયનું ધ્યેય તે નથી. ધ્યાનનું ધ્યેય તો અખંડ રૂપ નિજ પરમાત્મા દ્રવ્ય છે. ધ્યેય પારિણામિક ભાવરૂપ છે અને ધ્યાન દશા તે ઔક્ષમિક આદિ ત્રણ ભાવરૂપ છે. ઉદય રાગાદિ છે તો ધ્યેયમાં કે ધ્યાનમાં એકેમાં આવતા નથી. વિતરાગી ધ્રુવ સ્વભાવમાં અંતર્મુખ થઈને તેનું ધ્યેય કરતા એટલે કે અભેદ અનુભવ કરતા સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ પદ સુધીની નિર્મળ પર્યાય પ્રગટી જાય છે. પર્યાયનો કે ગુણનો ભેદ પડીને ધ્યેય કરવા જાય તો રાગ થાય છે, ચંચળતા થાય છે, ચિત્ત સ્થિર થતું નથી. ધ્યાન દશા તો અણાકુર શાંત વિતરાગ રૂપ છે. જે સકળ નિરાવરણ અખંડિત પ્રતિભાસમય છે. સકળ નિરાવરણ એટલે જેમાં બિલકુલ આવરણ નથી, અખંડ એટલે જેમાં અખંડ નથી ભેદ નથી, એક એટલે જેમાં પર્યાયના ભેદો નથી. પ્રત્યક્ષ પ્રતિભાસમય એટલે જ્ઞાનમાં જેનો પ્રત્યક્ષ પ્રતિભાસ થાય. પરોક્ષ એવા ઇન્દ્રિય જ્ઞાનમાં જે ન આવે, સાક્ષાત જ્ઞાનમાં જે ભાસે એવો છે. અવિનશ્વર જે સાક્ષાત જ્ઞાનમાં ભાસે એવો છે, અને સાક્ષાત જ્ઞાન જેવું પ્રત્યક્ષ જ્ઞાન છે એવું જેનું સહજ પ્રત્યક્ષ સ્વરૂપ છે.
બરાબર,
એટલે પણ એ પ્રત્યક્ષ સ્વરૂપે છે, સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે. આવા નિયમ સાર બાર ગાથા અવિનેશ્વર જેનો નાશ નથી, પર્યાય નાશવાન છે. અવિનેશ્વર એટલે જેનો નાશ નથી, પર્યાય આદિ નાશવાન છે. શુદ્ધ એટલે જેમાં કોઈ પ્રકારની અશુદ્ધતા નથી. પારિણામિક પરમ ભાવ લક્ષણ જેમાં કોઈની અપેક્ષા નથી, બંધ મોક્ષની પણ અપેક્ષા નથી. પારિણામિક ભાવને જેમ એવો નિરપેક્ષ પરમ ભાવ, પરમ ભાવ એટલે નિરપેક્ષ પરમ ભાવ, સદા ધ્રુવપણે એકરૂપ રહેનારો પારિણામિક ભાવ, અને નિજ પરમાત્મા દ્રવ એટલે કોઈ બહારના બીજા પરમાત્મા નહીં, અરિંદ સિદ્ધ પણ નહીં, પણ પોતાનો પરમ સ્વભાવી પરમાત્મા, તે ધર્મીનો ધ્યેય છે. તે ધર્મનો ધ્યેય છે એટલા વિશેષણોથી આત્મા ઓળખાય છે. અને આવું નિજ પરમાત્માનું સ્વરૂપ જાણીને દરેક જીવે તેની ભાવના કરવા યોગ્ય છે એ જણાવવાનું તાત્પર્ય.